पेज नंबर 156 છેલ્લે આત્મા કર્મનો કરતા નથી એમ શિષ્ય કહે છે. કરતા જીવન કર્મનો, કર્મ જ કરતા કર્મ અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ. આ બીજો ભાગીદાર છે, તેનું નામ કર્મ. કર્મ બીજો પાર્ટનર છે. બંને મળીને જગતની ઘટના બને છે, સંસારની ઘટના બને છે. હરિભદ્ર સુધીએ ત્રણ સૂત્રો આપ્યા છે. એ આત્મા એ નિત્ય છે, એ એક નર. બીજું સૂત્ર કર્મ પણ છે અને બીજો પાર્ટનર, અને ત્રીજી વાત એનો સંયોગ પણ છે. આત્મા નિત્ય છે, આત્મા છે એ નિત્ય છે, કર્મનો સંયોગ પણ છે, અને આત્મા તથા કર્મના સંયોગથી જે રચના થાય છે તેનું નામ સંસાર. કઈ વાત સ્પષ્ટ થાય છે? એકલો આત્મા હોય તો સંસાર નથી, એકલા કર્મ હોય તો પણ સંસાર નથી. જળ છે, આત્મા ચૈતન્ય છે, એકલો ચેતન શું કરશે? આ ખેલમાં બે જણ સામેલ હોવા જોઈએ. એકની ઓળખાણ કરી હવે બીજાની ઓળખાણની શરૂઆત આપણે કરીએ છીએ. જગત તો અદભુત છે. જગતના કેટલા બધા પ્રાણીઓ, કેટલા જન્મ લેવાના સ્થળો, કેટલી અદભુત ઘડાઓ, કેટલા બધા બનાવો, ભાવો, વિકારો અને કેટલી બધી વૃત્તિઓ અને વાંછનાઓ, એવી પસંદગી અને નાપસંદગી, જાત જાતના સ્વભાવ, કેટલી જાતના સંસ્કાર હોય છે. એક ઘરમાં 10 જણા હોય પણ 10ના સંસ્કાર સરખા ન હોય. દરેકની પ્રવૃત્તિ પણ જુદી હોય અને દરેકની આકૃતિ પણ જુદી હોય. દરેકનો વ્યવહાર પણ જુદો હોય. એકને ગમે એટલું કહો તો પણ ટાઢો બરફ જેવો, અને બીજાને જરા કહો ત્યાં ઉકળી ઉઠે. આ બધા ઘરમાં એક સાથે રહે પરંતુ બધાના સંસ્કાર જુદા જુદા, બધાના ખેલ જુદા જુદા. આની પાછળ કોણ છે? આ બધાની પાછળ બે પાર્ટનર છે. એકનું નામ આત્મા અને બીજાનું નામ કર્મ. આ બંનેના સંયોગથી જગતમાં ખેલ થઈ રહ્યો છે. કર્મ છે એમ જૈન દર્શને કહેવું છે, પરંતુ તે કહેતા પહેલા શિષ્ય કેટલાક વિકલ્પો આપે છે. હવે શિષ્યના પક્ષની વાત આપણે કરીએ છીએ.
કરતા જીવન કર્મનો, કર્મ જે કરતા કર્મ અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ. આ નાનકડી ગાથા 4 ભાગમાં છે. જીવ કર્મનો કરતા નથી, કર્મ જ કર્મનો કરતા છે, અથવા કર્મ એ જ સહજ સ્વભાવ છે, કર્મ જ જીવનો ધર્મ છે. તમારે આ રીતથી જોવું પડશે. ફ્રન્ટિયર મેલની જેમ દોડશો તો નહીં સમજાય. પહેલા ભાગમાં શિષ્ય કહે છે કે આત્મા કર્મનો કરતા નથી. આ બહુ મહત્વની વાત છે. જો આત્મા કર્મનો કરતા નથી તેમ નક્કી થઈ જાય તો કર્મ નિમિત્તે જે કઈ ઉપાધિ થઈ છે તેની નિરાકરણ કરવાની જવાબદારી આપણી નહીં રહે. તમે કોઈ પાસેથી 1000 રૂપિયા લીધા હતા, તેનું વ્યાજ ઘણું થયું. તમે કોઈને પૂછ્યું કે હવે શું કરું, તે વ્યાજ ઘણું છે, આપતા બહુ ભારે થઈ પડે તેમ છે. તેણે કહ્યું કે મૂડી લીધી જ નથી એમ કહી દે, ના પાડી દે, ઉપાધિ ગઈ. પરંતુ આ સારું ન કહેવાય. નાની પુરુષો કહે છે કે તમે 1000 રૂપિયા લીધા છે તેમ સ્વીકારવું પડશે. તમે જીવનમાં જે કંઈ કર્યું છે તેનો સ્વીકાર કરો તો આ બધા ઉપાયો છે. કર્મનો સ્વીકાર કરો પછી જ સાધના કરી શકશો. સાધના થશે આત્મામાં, કર્મમાં નહીં થાય. કર્મનો નિકાલ કરવાનો છે. જેને બાંધ્યા તેને નિકાલ કરવાનો છે. પરંતુ સાહેબ, આત્મા કર્મનો કરતા જ નથી તો નિકાલ કરવાનો અમારા પર કેમ આવે? પહેલી વાત તો એ જ કહીએ છીએ કે આત્મા કર્મનો કરતા નથી. આ વાત જો સાચી ઠરી જાય તો બધી મથામણ, પ્રત્યક્ષ સદગુરુ, પરોક્ષ સદગુરુ અને આસનો, સાધનાઓ બધું છૂટી જાય. આત્મા કર્મનો કરતા નથી તો બહુ નિરાશ થઈ જાય. પહેલી વાત, દરેક દેહધારી જીવો જુદા જુદા દેખાય છે, એ સુખ દુઃખ પામે છે, સંયોગો જુદા જુદા ભોગવે છે. આ બધું શેના કારણે થાય છે, કેમ થાય છે? અમે કહીએ છીએ કે એનું કારણ તમે પોતે જ છો. શિષ્ય તો એમ જ કહે છે કે કર્મનો કરતા આત્મા નથી. આગળ આ વાતનું સદગુરુ સમાધાન કરશે. બહુ એકાગ્રતાથી, બહુ તન્મયતાથી આ વાત સમજો. એક વખત આત્મસિદ્ધિ સમજી લીધી છે તો 14 પૂર્ણાપ દરિયામાં તમે નાનકડી હોડી લઈ કરી શકશો. 14 પૂર્ણ દરિયો તરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર મજબૂત નૌકા છે. તેવો કોઈ સિદ્ધાંત નથી કે જેની વાત આત્મસ્થિતિમાં ન હોય. જગતમાં સુખ છે, દુઃખ છે, જાત જાતના પ્રાણીઓ છે, જાત જાતના બનાવો છે, જાત જાતની ઘટનાઓ છે, તો તેનું કારણ શું? અમે કહીએ છીએ કે તેનું કારણ કર્મ છે. તેની સ્પષ્ટતા આગળ થશે.
શિષ્યની ત્રીજી આશંકા એ પ્રકારની છે કે તમે જો કર્મ છે એના કારણે છે તો આ કર્મનો કરતા નથી. ત્રણ ગાથામાં શિષ્યે અદ્ભુત વાત સદગુરુ સામે મૂકી દીધી. ચાર વિકલ્પો મૂક્યા. કયા કયા મૂક્યા? જીવન કરતા કર્મનો. ગમે તેટલી ફિલોસોફીની વાત થાય કે બધું કર્મને કારણે છે, શુભાશુભ કર્મને કારણે છે, પરંતુ જો કર્મ ક્યારે નડે, આ કર્મ છે ખરું, કર્મના કારણે સંસાર છે, કર્મના કારણે સંસારમાં સ્થિતિ પરિસ્થિતિ સંજોગો ભિન્નતા વિભિન્નતા વિશેષતા વિષમતા વિચિત્રતા આ ઘણું બધું છે. આ બધાનું કારણ શું? તો કે કર્મ. પણ સાહેબ, કર્મનો કરતા જ જો જીવ ન હોય તો? સરસ મજાનો પ્રશ્ન મૂક્યો છે કે એક જ બધા જ અધ્યાત્મ જગતની અંદર આ જગતની રચનાના બે પાસા મૂક્યા છે. એક મૂક્યું છે આત્મા અને બીજું મૂક્યું છે કર્મ. બેથી જ રમત થાય, ખેલ થાય. હવે એ અંદર દર્શનને કારણે જુદી જુદી માન્યતાઓ છે. એ માન્યતાઓમાં જૈન દર્શનની એક માન્યતા કે જૈન દર્શન માને છે કે દ્વૈત ભાવથી આ જગત ચાલે છે, જડ અને ચેતન આ બંનેનો દ્વૈત ભાવ છે. જડ છે એનું કામ સ્થિતિ સંજોગો એની રચનાઓ ઊભી કરવી, અને ચેતનનું કામ માત્ર ભાવ. ચેતન ભાવ સિવાય કંઈ કરી ન શકે. શુભ ભાવ કરે, અશુભ ભાવ કરે, નહીં તો શુદ્ધ ભાવ કરે. સમજાય છે? ત્રણેય અવસ્થા, શુભ અશુભ અથવા શુદ્ધ. શુભ એટલે સારું, પોતાને કંઈ પણ સરખું, અનુકૂળતા પ્રિયતા પ્રીતિ ઇષ્ટ આ બધા શુભ ભાવ છે, ગમો. અશુભ તિરસ્કાર અભાવ દ્વેષ વેર આ કોઈના પ્રત્યેના આ બધા ભાવ છે અશુભ. પણ શુદ્ધ એ માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા, ન રતિભાવ ન અરતિભાવ, આ શુદ્ધ ભાવ છે. ચેતન શુદ્ધ ભાવ કરી શકે એટલે પોતાના સ્વભાવમાં રહેવું એ શુદ્ધ ભાવ છે, અને પોતાના સ્વભાવથી આગળ વધવું એ અશુદ્ધ ભાવ છે. અશુદ્ધની અંદર બે પ્રકાર પડ્યા. કયા કયા? શુભ અને અશુભ, એ અશુદ્ધના પડ્યા. જ્યારે જીવ પોતાના ભાવમાં સ્થિર રહી શકતો નથી, જ્ઞાતા દ્રષ્ટાપણે રહી શકતો નથી, ત્યારે એ પદાર્થને અનુલક્ષીને પર પદાર્થ પાસે એના બે ભાવ થઈ ગયા. અશુદ્ધમાં પરમાં જવું એટલે અશુદ્ધ, એમાં બે રીતે જાય. એક ઈચ્છાથી થાય, એક અનિચ્છાથી થાય, ઇષ્ટતાથી થાય, અનિષ્ટતાથી થાય, પ્રીતિથી થાય, અપ્રીતિથી થાય, અનુકૂળતાથી થાય, પ્રતિકૂળતાથી થાય, રાગથી થાય, દ્વેષથી થાય. આ બધા શુભ અને અશુભ, શુભ અને અશુભ, શુભ ને અશુભ. જીવ પોતાને અસ્તિત્વનું પોતાને ભાન નથી, એને એની પ્રતીતિ નથી, એટલે કયો ભાવ કરે? કાં શુભ અને અશુભ બેમાંથી એક કરે. શુદ્ધ ક્યારે કરે? પોતાની સ્વરૂપની પ્રતીતિ હોય તો થાય. એને પોતાની કા બધા જગતથી પરથી હું ભિન્ન છું અને અસંગ છું, આવી પ્રતીતિ એટલે સંકેત. પછી પેલું બીજું કે ત્રીજું એક ભાંજગણમાં પડશો નહીં પાછા. આપણી મુશ્કેલી એ છે સાહેબ, કયું સંકેત? અરે જે હોય તે, તને પોતાના અસ્તિત્વનું ભાન થયું, પ્રતીતિ થઈ. પ્રતીતિમાં હજી અનુભૂતિ નથી થઈ, પણ પ્રતીતિ તો એવી થઈ છે કે ટળે નહીં. આપતો વચનની પ્રતીતિથી એને શ્રદ્ધા ગુણ ઉપજે છે. સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણ છે. એ શ્રદ્ધા ગુણના બે પાસા છે, એક પ્રતીતિનું પાસું છે અને બીજું અનુભૂતિનું પાસું છે. અનુભૂતિ કોને થાય? પ્રતીતિ હોય એને થાય. જેને પ્રતીતિ નથી એને અનુભૂતિ થવાની નથી. શેની થાય અનુભૂતિ? શેની અનુભૂતિ કરે? એને વસ્તુની પ્રતીતિ નથી, શ્રદ્ધા જ નથી. તો આ આપ્ત પુરુષના વચનથી એણે આત્મા જાણ્યો છે. પ્રભુ શ્રી કહેતા કે મેં તો આત્મા જાણ્યો નથી, પણ સદગુરુ રાજે જાણ્યો છે. તો સદગુરુ રાજે જાણ્યો છે એમાં તમને શું લાભ? તો કે એણે જેવો જાણ્યો, જોયો, અનુભવ્યો એવો હું આત્મા છું. એણે જેવો જાણ્યો, જોયો, અનુભવ્યો એવો હું આત્મા છું. શ્રદ્ધા, પ્રતીતિ અને પછી એ આત્માની પોતે સાધના કરે તો એને અનુભૂતિ થાય. બરોબર આ તબક્કા સમજવા જોઈએ. એટલે મુનિશ્રીએ સરસ વાત કરી છે કે તમે ભાગા ભાગ કરશો ને તો કોઈ દી તત્વ નહીં સમજાય. જરા શાંતિ રાખવી, ગંભીરતા રાખવી, થોડું મૌન રાખવું. આપણે કેટલું જાણીએ છીએ પણ એ બધું જાણીએ છીએ, હજી એનું પરિપક્વતા નથી, પૂરી સમજણ પણ નથી. અને સમજણ ન હોવાને કારણે આપણું જાણપણું ઘણું ક્યાંક ઠેકાડી દેશે. એટલે કહે છે કે તમે ઉતાવળ નહીં કરો. બહુ જ આ વાતનો તમે સમાધાન લેજો. કેવી રીતે? તો કે ભાઈ તમે સમજણથી, આત્મામાં સમજણ શક્તિ છે, જ્ઞાન આત્મામાં છે, ચેતનમાં છે, જડમાં તો છે જ નહીં. તો સમજવાનું કોને? બે તત્વમાંથી, બે ભાગીદારમાંથી. જીવ અને કર્મ બે ભાગીદાર સંસારના છે તો સમજવાનું કોને? જીવને સમજવું છે. જો જીવને સમજવું હોય તો સમજણ શાંતિથી મળે, ધીરજથી મળે. ધૈર્ય ન હોય, સ્થિરતા ન હોય, એકાગ્રતા ન હોય, ઉપયોગ ન હોય તો સમજણ ન મળે. શબ્દો મળે, શબ્દોની સ્મૃતિ પણ થાય, વારંવાર બોલી જઈએ, સમજણ ન થાય. કેમ કે શબ્દોની પરિણતિ થતી નથી. શબ્દોના ભાવ જ્યારે આત્મા ઉપર સંસ્કારના રૂપમાં બેસે તો અનુભૂતિ થાય, પણ એ બેસતા નથી. બેસતા નથી એની પાછળનું કારણ શું છે? તો કે આપની ઉતાવળ. અનંત પદાર્થોમાં વિખરાયેલી આપણી શક્તિ, એને આપણે બહાર બધેથી પાછી ખેંચવી પડે. અને એ પાછી ખેંચેલી શક્તિને એક પદાર્થ ઉપર એકાગ્ર કરવી પડે, જ્ઞાનીના વચન ઉપર. અને વચનનું યથાર્થ ગ્રહણ કરીએ તો સંકેતની ભૂમિકામાં જીવ આવી શકે છે. સૂર્યના કિરણો છે એમાં ઘણી બધી ઉષ્ણતા છે, અગ્નિ પ્રગટાવવા જેટલી તાકાત એનામાં છે, પણ કિરણો વેર વિખેર છે તો અગ્નિ પ્રગટી શકે નહીં. તો સમજુ માણસ કાગળ લે અને એક કાચ લે, બિલોરી કાચ, અને બિલોરી કાચને બરોબર કાગળ ઉપર રાખે. બિલોરી કાચનું કામ શું છે? સૂર્યના કિરણોને એકત્ર કરવાનું, કેન્દ્રિત કરવાનું. જેટલા ફેલાયા છે એને કેન્દ્રિત કરીને એની તમામ શક્તિ, સૂર્યના કિરણોની તમામ શક્તિ જે ઉષ્ણતામાં છે એ અગ્નિમાં પરિવર્તિત થઈ જાય. તો પાંચેક મિનિટ બરોબર જો ધીરજ ધરવામાં આવે, દૂરબીન કાચ હાથમાં રાખવો, નીચે કાગળ રાખવો અને બરોબર ધીરજપૂર્વક જો ઉભો રહીએ પોતે તો એ કાગળ સળગે. અગ્નિ હતો નહીં, દિવાસળી છે નહીં, તણખલો તણખો ક્યાંથી આવ્યો નથી, કાગળ સળગે છે, સૂર્યમાંથી જ સળગે છે. તો તમે કયો કાગળ સળગે તો હું કેમ ન સળગો? તું ન સળગો, કાગળ કરતા તારી જ્વલનશીલતા ઓછી છે, કાગળમાં વધારે છે. પેટ્રોલ જલ્દી સળગી શકે, લોઢું ન સળગી શકે. અગ્નિ કાષ્ટમાં સળગે, લોખંડમાં ઓતપ્રોત થાય, આ બધા પદાર્થના ગુણધર્મ છે. પણ આ જ શક્તિથી એ પદાર્થને પ્રજ્વલિત કરી શકાય છે. એમ અહીંયા કહે છે કે ભાઈ, તારી પાસે એવું જ્ઞાનનું સામર્થ્ય છે, જ્ઞાનનો સૂર્ય છે, પણ એ સૂર્ય વિખરાયેલો છે, એના કિરણો ચારે બાજુ આને જાણું ને આને જાણું ને આ શું છે ને આ શું છે ને આ શું છે. જન્મારાઓથી માંડી અને આ આપણા જ્ઞાનના કિરણો ચારે બાજુ વિખરાયેલા છે. હવે જો તારે એમાં આવવું હોય, એની અગ્નિ એની પ્રગટ જ્ઞાનની શક્તિ પ્રગટાવવી હોય, જ્ઞાનની શક્તિ સમજણથી પ્રગટે, જ્ઞાનની શક્તિથી સમજણ પ્રગટે, આ પ્રગટાવવી હોય તો એ બધી શક્તિને બહારથી પાછી વાળ અને પછી તું એના ઉપર કેન્દ્રિત થ. અહીંયા એ વાત આ સાધનાનું સ્વરૂપ છે. સ્થિરતા, અખંડતા, નિર્મલતા, એ વિના સાધના થાય કેવી રીતે? ભટકતું મન સાધના ન કરી શકે. ચિત્તની સ્થિરતા વિના, એકાગ્રતા વિના સાધના થતી નથી. સાધનાનો આધાર સદગુરુનો બોધ છે, જ્ઞાનીઓનો બોધ છે, પણ એ બોધ ઉપર આપણે ક્યાં સ્થિર થઈએ છીએ? આપણને તો વંચાઈ ગયું ને, જલ્દી વંચાઈ જાય ને, જલ્દી એ છૂટીએ તો સારું. દરેક વસ્તુમાં આપણી મનસ્થિતિ શું છે? કે જલ્દી પૂરું થાય તો બોલો, કેટલી આપણી મનસ્થિતિ સ્વાધ્યાય માટેની પ્રતિકૂળ છે? પૂરું થાય તો સારું, આ ગાથા ગઈ, આ ગઈ, હવે આટલી છે આટલી રહી, શેનો હિસાબ ચાલે છે? સર્વસામાન્ય વાત થાય છે. સાચો સાધક તો એને પૂરું થવામાં રસ જ નથી. એક ગાથાથી પણ તત્વ પ્રાપ્ત થતું હોય તો એ ગાથામાં મારી જીવનભરની સાધના થાય તો હું આપવા તૈયાર છું. જે કુંદકુંદાચાર્ય ભગવાનના સમયસાર ઉપર વિવરણ કરતા અમૃતચંદ્રાચાર્ય કહે છે કે તારા જીવના જોખમે પણ તું આ તત્વ સમજજે, મરીને પણ તું આ તત્વ સમજજે. એક દેહ ખતમ થાય તો એની ચિંતા કરતો નહીં, આટલું ધૈર્ય છે. આ સાધના છે, આ સાધકની મનોભૂમિકા આ છે. એટલે અહીંયા મુનિશ્રીએ પણ સરસ વાત કરી છે કે તમે દોડાદોડ કરતા નહીં, ફ્રન્ટિયર મેઇલની જેમ તમે દોડશો તો આ વાત નહીં સમજાય. વાત છે સરળ, ગુજરાતીમાં જ છે, શબ્દો સમજાશે, એનું રહસ્ય નહીં પકડાય. શિષ્યએ સદગુરુ કંઈ જવાબ આપે ત્યારે પહેલાં જો, હવે શિષ્ય હોશિયાર થતો જાય છે. પેલામાં કીધું કે આત્મા નથી, બીજામાં કીધું કે સંભવ છે પણ એ નિત્ય નથી, એમાં એણે બે વિકલ્પ આપ્યા. નિત્ય નથી એટલે દેહ યુગથી ઉપજે અને દેહ વિયોગે ના. તમે કયો છો સાહેબ આત્મા, અમને ખબર પડી ગઈ, પણ એ શરીરની સાથે ઉત્પન્ન થાય છે અને શરીર જાય એટલે આત્મા વયો જાય છે, અથવા તો ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય. જગતનો નિયમ છે, કોઈ પણ વસ્તુ છે એ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, અને એક ક્ષણે ક્ષણે એની સ્થિતિ પલટાય છે. એમ આત્મા જેવું તત્વ આપ જે માનો છો એ ઉત્પન્ન થયું અને એ સમયે સમયે ઉત્પન્ન થઈને નાશ થાય છે. હવે એમાં કઈ મોટી વાત છે? એમાં નિત્યતા ક્યાં હતી? હવે સદગુરુએ તો નિત્યતા સ્થાપિત કરી, કે આત્મા નિત્ય છે અને નિત્ય છે. હવે આ સ્વીકારવું તો પડે ને, તો સ્વીકારની અંદર પાછો છે ક્ષણો કે સાહેબ તમે જે કીધું તો તમારું પહેલું પદ માન્ય, બીજું પદ માન્ય, પણ છે કરતા અને જે કર્મ ત્યાં પાછું આવી અટકીને ઉભો રહી ગયો કે સાહેબ ઉભા રહ્યો. તમે કહો છો એવો આત્મા પાંચે પાંચ પદ વાળો મને માન્ય નથી. આત્મા હોય તો ભલે રહ્યો, એ જુદો અને જડની જાત જુદી, એમાં કઈ બે વધે. એટલે શું કીધું, પહેલું એને એની શંકામાં ચાર વસ્તુ મૂકી. શું મૂકી? જીવ કર્મનો કરતા નથી, નંબર એક. બીજું, કર્મ જ કર્તાનો કરતા છે. હજી ઓલો સદગુરુ જવાબ દે ત્યારે પેલા આને બરોબર પાણી પેલા પાડ બાંધી લીધી કે તમે કહો છો તો કોણે કર્યા? અમે કહીશું તમને કે કર્મ જ કર્મનો કરતા છે. જોઈ લો કોણ જવાબ આપે છે, શિષ્યો. સદગુરુને તો જે એને બોલવા દીધા નથી, એની આશંકામાં કહે છે કે સાહેબ જીવ નથી, કર્મ જ કર્મનો કરતા છે. ત્રીજું, સહજ સ્વભાવ છે, સહજ સ્વભાવ છે કર્મનો, થયા કરે. પૂતગલ જેમ સહજ છે, આત્મા જેમ સહજ છે, એમ જીવ કર્મ સહજ થયા કરે. કોઈ એને કરતા કરનાર છે જ નહીં એનો. તમે વળી આ કરતામાં ક્યાં લાગી ગયા? સહજ સ્વભાવ છે કર્મ, એ જીવનો સહજ સ્વભાવ છે, અથવા કર્મ જીવનો ધર્મ છે. અને ધર્મ છે એટલે કદી એનાથી છૂટો પડી શકે એવી એને આવી ભરત ભરી દીધું, બરાબર ચારે બાજુની સાઈડ બંધ કરી દીધી સદગુરુની સામે જવાબ દેવા માટે. કે હવે વિચારજો, પેલા મારા પ્રશ્નો બધા કહી દઉં કે આ નથી, આ નથી, આ નથી, આ નથી, અને આમ છે, આમ છે, આમ છે. જીવનો ધર્મ છે, બીજું કાંઈ નથી. એટલે એવી સ્થિતિ મૂકી છે. હજી તો પહેલી ગાથા કીધી, ત્રણ ગાથાની અંદર અહીંયા કહે છે કે એવી સરસ વાત અધ્યાત્મનું રહસ્ય આખા જગતનું કે જે ભલભલા દાર્શનિકો શોધી શક્યા નથી. બધા દર્શનો અહીંયા હાથ મૂકી દીધા, હથિયાર હેઠા મૂકી દીધા, એટલા દાર્શનિકો જગતમાં થયા. ઋષિ મુનિઓની પરંપરા થઈ, સંન્યાસીઓની પરંપરા થઈ, વિદ્વાનોની પરંપરા થઈ, મઠાધીશોની પરંપરા થઈ, આશ્રમ અધિષ્ઠાતાઓની પરંપરા થઈ, આ બધાએ પોતાના હથિયાર મૂકી દીધા. બધા અટકી ગયા કર્મની બાબતમાં, સૌ પોતાનું માથું ખંજવાળામાં બેઠા કે આ ગજબનો કોયડો છે, કર્મનો અજબનો કોયડો છે, ઉકેલવો નથી સેલો. કર્મનો અજબ છે કોયડો છે અલબેલો, એને ઉકેલવો સહેલો નથી. વિતરાગ પરમાત્માએ આ કર્મનો કોયડો ઉકેલ. નિર્ગ્રંથ મુનિઓએ આ કર્મનો કોયડો ઉકેલ્યો છે કે કર્મ કેવી રીતે બને છે. બધાને ક્યાંય જવાબ મળ્યો નહીં. શું કર્યું? ભગવાન નમકી દીધા, એક સરસ પાત્ર નવું ઊભું કર્યું, એક પાત્ર ઊભું કર્યું. એ પાત્રને પેલા સર્વશક્તિમાન બનાવ્યું, આખા સંસારનો એ ઉત્પન્ન કરનાર છે, અને પછી એની ઈચ્છા પ્રમાણે બધું થાય. હવે થાય છે તો કેટલું, તો હવે આના ક્યાં કેવી રીતે ખુલાસા દેવા? તો કે જો એને એને ધાર્યું થાય, એની ઈચ્છા વિના પાંદડું ન હાલે, તો મુખ લપતારું, વાત પતી ગઈ ને. હવે બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું ને. હવે એને ગમે તેટલા પાપ કર્યા હોય તો માફ કરનાર કોણ છે? ફળ આપવું કે ન આપવું એ કોની ઈચ્છાની વાત છે? કર્મનું ફળ આપવું કે ન આપવું એની ઈચ્છાની વાત છે. અને એ જોઈ, એ કર્મ જોઈને આપે, હિસાબ કરે, અને એને એના આસિસ્ટન્ટ રાખ્યા છે. કેમ કે આટલો મોટો વ્યવહાર એકલા કેવી રીતે ચલાવવો? એટલે એને કીધું ચિત્રગુપ્તને કે ચોપડો રાખ, એની અંદર પછી પૂછે કે આના કેવા કર્મ છે, ઓલો કે ઓલો કહે કે સાહેબ ભારે હલકા છે કે ભારે છે, અને એના ઉપર પછી આ ન્યાય આપે છે. એ ન્યાય આપીને એને ફળનો ભોગતા બનાવે છે, ગતિ આ ગતિ સ્વર્ગ આપે છે, નર્ક આપે છે. આ બધાનો આપનાર કોણ? જીવ સ્વર્ગમાં જાય છે કોના કારણે? ઈશ્વરના કારણે. જીવ નર્કમાં જાય છે કોના કારણે? ઈશ્વર. નર્કમાંથી જતા બચાવે છે કોણ? ઈશ્વર. જો આખી વાત આત્મા અને કર્મ આવી ગઈ અને પછી સંસાર આવી ગયો, હવે સંસારની એની ગતિ આ ગતિ, એની યોનિ, એનું પરિભ્રમણ, એની કાયા છ કાય, આ બધું કેવી રીતે થાય છે? એને સુખ દુઃખ આ બધાનું કોણ કરતા? કેવી રીતે બને? આ સંસાર કેવી રીતે ચાલે? તો સરસ મજાનું, તને ખબર નથી, ભગવાન ચલાવે છે. વાત પૂરી થઈ ગઈ. અને પછી કોઈ વિચારે, જરા વિચારશીલ હોય કે ભગવાનને કોણે બનાવ્યા? તો કે તને ભગવાને બનાવ્યો ને તું તારા બાપનું પૂછસ? શરમ નથી આવતી તને? પછી તો અધ્યાત્મની અંદર આવા કહેવાતા ને બની બેઠેલા ગુરુઓ સામે શું ચર્ચા કરે જીવો? શું એની શક્તિ? મૂક લપ, જે થવાનું હશે તે થશે. પછી તો જગતના જીવોને પણ મજા આવી ગઈ કે હું જે કાંઈ કરું પણ ફળ દેવું કે ન દેવું એ તો ઈશ્વરના હાથમાં છે, તો આપણે શું કામ માથાકૂટ કરવી? અને જે સૌનું થશે એ વહુનું થશે. મૂક ને લપ, બસ આપણે પગે લાગીને હાલતા થઈ જાઓ. આખો અધ્યાત્મ એક મજાક થઈ ગઈ, ધર્મ એક ખેલ થઈ ગયો, અને સદગુરુના હાથમાં આવી ગઈ બાજી. કુગુરુના હાથમાં બાજી આવી ગઈ. અમે ભગવાનના એજન્ટ છીએ, બધું જ અમે કરાવી દઈશું. અરે ક્રિયાકાંડનો માર્ગ આખો આવી ગયો કે આટલા જાપ કરાવો અમે કરશું, તમને લાભ મળશે, આટલા યજ્ઞ કરાવો એનું ફળ તમને મળશે, કરશું અમે, દક્ષિણા લાવો, આટલી પ્રકારના અનુષ્ઠાનો કરાવો, કરશું અમે બધું, તમે ચિંતા ના કરો, તમે પૈસા જ આપો, બધું થઈ જશે. એવી એવી અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર પ્રકારની ઉપાસના પદ્ધતિઓ, આરાધના પદ્ધતિઓ આ જુદા જુદા મઠોની અંદર, આશ્રમોની અંદર શરૂ થઈ ગઈ. અને સૌએ પોતાના મોક્ષનો ઇજારો ગુરુના હાથમાં સોંપી દીધો, અને ગુરુ ઈશ્વર સાથે વાત કરી લેશે અને એ જ બધું કરશે. અને ત્યાં સુધી કે તારે કાંઈ કરવાનું નથી, તારે કાંઈ કરવાનું નથી, બસ એક મરતું અર્પણ થયો ને, તે હાર પહેરાવ્યો ને અડધો 500 ગ્રામ પેંડા મૂક્યા મારી સામે, એટલે તારું કલ્યાણ થઈ ગયું. જુઓ, અધ્યાત્મના નામે, અધ્યાત્મના નામે ધર્મના બધા છે, એમાં અધ્યાત્મની ગેરહાજરી છે. જેટલા જેટલા ધર્મના ફંદા છે એમાં અધ્યાત્મ નથી. પરમ કૃપાળુ દેવ જેવો એક પુરુષ 2500 વર્ષ પછી મહાવીરના સાનિધ્યમાંથી આવેલો એક રહી ગયો છે. બધા શિષ્યો મોક્ષે ગયા છે પણ એક રહી ગયો છે, એ ફરતો ફરતો આ ધરતી ઉપર આવી ગયો. એના છેલ્લા કાળની અંદર અને આવ્યો એમાં એ ગુજરાતી ભાષાની અંદર આ બધું એનું જે કંઈ છે જ્ઞાન, અધ્યાત્મ જે છે આપી ગયો. એટલે એમણે કહ્યું કે આ અધ્યાત્મ છે. ધર્મ ગમે તે હોય પણ અધ્યાત્મ વિના ધર્મ હોઈ શકે નહીં. કેટલી અદ્ભુત વાત છે, કેટલી રહસ્યમય વાત છે, કેટલી મહત્વની વાત છે. સત્ય, પરમ સત્ય એણે કહ્યું કે અમે આ પ્રભુ પાસેથી, સર્વજ્ઞ પાસેથી આ વાત જાણી છે અને તમને કહીએ છીએ. આપણું ભાગ્ય તો એટલું કે એ પુરુષ ગુજરાતમાં જન્મો, એટલે એને વાત લખી બધી ગુજરાતીમાં. એને એના ભક્તોના ઋણાનુબંધ હશે ગુજરાતમાં મળ્યા. તો એક ભક્ત મુનિ કક્ષાના હતા, તો મુનિ કક્ષાના ભક્તે માગણી કરી તો એને 6 પદનો પત્ર આપ્યો. પણ મુનિ કક્ષાના ભક્તે કીધું કે મારું કામ આ તો આકરું છે, ગદ્યમાં છે, તરત ફિલોસોફી લખી દીધી આત્માના છ પદની. આમાં આત્મા પકડાતો નથી, પલ્લો પડતો નથી, નથી પકડાતો. હવે પોતે કેમ કેવું કે સમજાતું નથી? બોલે સૌભાગભાઈને પકડા કે તમે તો મુનિ નથી, તમે તો ગૃહસ્થી છો અને ઉંમર લાયક છો, એમ કરો, પ્રભુને વિનંતી કરો ને, એને તમારા ઉપર બહુ માન છે. અમારા કરતા પણ અમને તો ઘણી વાર વઢવાડ કરે છે કે મુનિ ઉપસમ વૈરાગ ક્યાં છે, આ સંયમ લઈને બેઠા છો, આત્માની આરાધના ક્યારે કરો છો? અમને તો ઘણી વાર ઠપકો પણ આપી દે, કારણ કે અમે ભગવાનના પ્રતિનિધિ થઈને બેઠા છે, રજોન અને મુપત્તિ સાથે રાખે છે. તમે તો વાંધો નથી બાપા, તમારા ઉપર તો વાલ છે જરા, તમે કહી દો. અને કીધું એને કે સાહેબ, છ પદનો પત્ર અમને પ્રભુશ્રી પાસેથી મળ્યો હતો, અમે વાંચ્યો પણ અમને કાંઈ સમજ નહીં, યાદ નથી રહેતું કાંઈ, એમાંથી કાંઈ પકડાતું નથી. અને હવે અમે હૈલા જશું, જેમ મુનિએ કીધું હતું કે અમે મરી જશું સંકિત વિના તો અમારું કલ્યાણ નથી, એ સંકિત માટેનો પત્ર છે છ પદનો. આણે એમ કીધું કે અમારો જો આંખ મીચાઈ જાય ને કાંઈ હુજે નહીં, ને પછી કાંઈ કોઈ સંભળાવે તો એનો કાંઈ મજા નહીં, પોતે જે કાંઈ વાત કરે અને કોઈ સંભળાવે એમાં બેમાં તો ફેર છે. તો તમે આપો. અને આ કરુણા નિધાન કૃપાળુનાથ એવી ભાવના આવી ગઈ કે આત્મસિદ્ધિની રચના કરી નાખી. કેવું મહત્વ છે, કૃપાળુદેવ કહે છે કે તમે જો એકવાર આત્મસિદ્ધિ સમજી લીધી હશે, જો આત્મસિદ્ધિ સમજી લીધી હશે તો 14 પૂર્વના દરિયામાં તમે આ આત્મસિદ્ધિની હોડી લઈને તરી જશો. વાત ખ્યાલમાં આવે છે? 14 પૂર્વ એટલે કેટલું જ્ઞાન, કેટલા ગણધરોનું જ્ઞાન, કેટલા તીર્થંકરોનું જ્ઞાન, કેવો સમુદ્ર વિસ્તાર જ્ઞાનનો. એ કે આ હોડી છે ને આત્મસિદ્ધિની, એનાથી તરી જશે. 14 પૂર્વનો દરિયો તરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર મજબૂત નૌકા છે, કારણ કે 14 પૂર્વમાં જેટલા જેટલા સિદ્ધાંતોનું પ્રતિપાદન થયું છે એ બધા સિદ્ધાંતની વાત આત્મસિદ્ધિમાં કૃપાળુદેવે સમાધાન સહિત કરી આપી છે. ક્યાંય અટકે એવું નથી, ક્યાંય મૂંઝાય એવું નથી. પણ જેમ આત્મસિદ્ધિ ટૂંકી છે એમ આપણી ધીરજ લાંબી જોઈએ. બોધ જ્યારે ટૂંકો હોય ત્યારે વિચારણા લાંબી જોઈએ, શબ્દ ઓછા હોય તો ચિંતન વધારે જોઈએ. આપણી અંદર આ ધૈર્યનો અભાવ. શિષ્યએ બીજો પ્રશ્ન કરી દીધો, એટલે એ જ રીતે કે કર્મ જ કર્મનો કર્તા છે અથવા કર્મ એ જ જીવનો સહજ સ્વભાવ છે? કેમ કે ગુરુએ કીધું છે કર્તા નિજ કર્મ, ઈ આને માનવું નથી, અથવા તો આને એની શંકા છે કે એ સાહેબ છે જ નહીં. હું તમને જવાબ દઉં છું, આ પ્રશ્ન પૂછે છે કે જવાબ દે છે? જવાબ દીધો એને, કોને? ગુરુને. કે તમે કીધું છે કર્તા નિજ કર્મ, કેવી રીતે છે હું જાણું છું, કેવી રીતે છે? તો કે સહજ સ્વભાવ છે જીવનો, અને બીજો જીવનો ધર્મ છે. બોલો કેવું છે કઈ તમારે, કઈ કેવી વાત મૂકી છે? એટલે આત્મા કર્મનો કર્તા છે એ વાત જો આવે, જે પેલું એને કહ્યું, એને પેલો પ્રશ્ન કયો કયો મૂક્યો છે? કર્તા જીવન, જીવ કર્મનો કર્તા નથી. એટલો સાણો છે, એટલો બાહોશ છે કે જો એ વાત સ્વીકારી જાય તો કર્મની જવાબદારી કોની? જીવની આવે ને. જો જીવ કર્મનો કર્તા છે એ જો સાબિત થઈ જાય તો એ કર્મના પરિણામની જવાબદારી કોની? પોતાને. આ જે કઈ થયું છે ભાઈ તે કર્યું છે, આપણા હાથમાંથી વસ્તુ પદાર્થ પડ્યો અને ફૂટી ગયો, જવાબદારી કોની? આપણી. કઈ બોલાય નહીં પછી તો, સહન કરવા સિવાય બીજો કોઈ
ઉપાય નથી. ખેદ ઘણો થાય કે હારું આવું આવું દાદીનો મારું ધ્યાન ન રહ્યું, પડ્યો અને તૂટી ગયો, એ જે થયું તે, પણ જવાબદારી કોની? જો બીજો હોત તો ખેર નહોતી એની. એટલે શિષ્ય પહેલેથી કહ્યું, પાણી પેલા પાડ, સાહેબ જીવ છે પણ એ કર્મનો કરતા નથી. અને અન્યની અંદર પણ આ જ વાંધો આવ્યો બીજા દર્શનમાં, જીવ કર્મનો કરતા છે એ સ્વીકારનાર જૈન દર્શન સિવાય અન્યમાં નથી. અન્યમાં એને કહ્યું કે કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા, ભગવાન કરાવે છે ભાઈ, હું તો શું કરું, હું તો પામર પ્રાણી છું, એ સર્વશક્તિમાન જગતનો નાથ જેમ કરાવે તેમ કરું છું. એ તને પાપ કરાવે છે, એ તને ચોરી કરાવે છે, એ તને ભ્રષ્ટાચાર કરાવે છે, એ તને ચારિત્ર ભ્રષ્ટ કરાવે છે, અને આવો તારો ભગવાન છે. એટલે અમે ભગવાન કંઈ કરાવે છે કંઈ છે એ વાત ખોટી છે. એ બતાવ કે લીલા હોય એ ઈશ્વર ન હોય. આનંદગંજીના પદમાં શું કહ્યું છે, લીલા દોષ વિલાસ. જો જગતના પરમ ધણીની જો લીલા હોય, દોષ રહિતને લીલા નવ ઘટે, ઈશ્વર નિર્દોષ કે દોષિત? તો નિર્દોષ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, પરમ શુદ્ધ ચેતના એ ઈશ્વર હોય એને દોષ ન ઘટે. લીલા દોષ વિલાસ, લીલા એ તો દોષનું ધામ છે, અને મારી પરમાત્માની લીલા છે. એ રંકને રાય કરે છે અને રાયને રંગ કરે છે, એ તો મારા પરમાત્માની. જો મહાત્મા મૂકી દીધું, બધા દર્શનો આમ હટી ગયા ધીરે ધીરે કરતા કરતા કરતા. બૌદ્ધ દર્શન, ચારવાક દર્શન એ તો કાઢ્યું, આ આવ્યું સાંખ્ય દર્શન, વેદાંત દર્શન. અદ્વૈતની વાત આવી તો કે દ્વૈત વિના ખેલ થતો નથી, દ્વૈત વિના સંસારનો ખેલ સંભવિત નથી. પાયાની વાત, આ કર્મ તત્વ એક જ તત્વ એવું છે, છે પૂતગલ દ્રવ્ય અને આ બાજુ જીવ દ્રવ્ય છે. પણ આ પૂતગલ દ્રવ્યની અંદર એક જબરજસ્ત તાકાત છે કે એ પોતે પૂતગલમાંથી કર્મના રૂપે પરિણમે અને ચેતન સાથે જોડાઈ જાય. જો બંને દ્રવ્યો જુદા જુદા છે, જ્યાં સુધી પૂતગલમાં બીજા ગમે તેટલા પરિવર્તન થાય, ગમે તેટલી રચના થાય, તો આત્મા તો એનાથી જુદો ને જુદો. એ પહાડ હોય તો આપણે જોઈએ, એ પુલ બને તો આપણે જોઈએ, એ 150 માઇલની ઇમારત બને તો જળથી જળ એ ચેતનથી તો જુદું જ આપણે એને જોઈએ. પૂતગલની ગમે તે સ્થિતિ થાય, એ પ્લેન બની જાય, એ ઉપગ્રહ બને, ભલે બને, આપણાથી જુદો છે. જીવને એને કંઈ સંબંધ નથી, જીવ એનો જ્ઞાતા દ્રષ્ટા છે. પણ એ પૂતગલ જો જીવના નિમિત્તે કર્મ બની જાય તો જીવ સાથે જોડાઈ જાય. પછી જીવે જે ભાવ કર્યા છે એ ભાવની રચના કરી અને જીવને એનું ફળ આપે. તો જીવ કદાચ અશુભ ભાવ કરે છે, જીવ અશુભ ભાવ કરે છે, તો એ જ અશુભ ભાવ એને કરેલો જગતમાં વ્યર્થ જતો નથી. કોક એની નોંધ લીએ છે, એ નોંધ લઈને એને એનું ફળ અવશ્ય મળે છે. આ કોણ, આ વ્યવસ્થા કઈ, આ ગૂઢ રહસ્ય છે ધરતીનું કે આ કઈ ગૂઢ વ્યવસ્થા છે. ઈશ્વરને આમાં મૂકી શકાય એમ નથી, શુદ્ધ સ્વભાવ છે, નિર્દોષ છે. આ વાત છે જીવના વિભાવ ભાવનું નિમિત્ત ગ્રહણ કરીને પૂતગલ કર્મમાં રૂપાંતરિત થાય છે, એ જીવની સાથે જોડાય છે, આત્માના પ્રદેશો સાથે કર્મના પરમાણુ વળગે છે, બીજા એકેય પરમાણુ વળગતા નથી. એ કર્મના રૂપમાં ન ફેરવાય તો એટલા વળગતા નથી. તકલીફ થાય છે ને સમજવામાં જરા. જો દેહમાં ઔદયિક પૂતગલો છે તો દેહ છૂટી જાય છે, એક પૂતગલ પરમાણુ ભેળું આવે છે, પણ કારમણ વરગડા સિદ્ધ ન થાય ત્યાં સુધી આવે છે, એનું ફળ ન આપે ત્યાં સુધી આવે છે, એ છૂટતી નથી. અને આવી પૌદ્ગલિક વર્ગણાઓ આપણી ગમે તેટલી લાખોની સંપત્તિ, ફર્નિચર, માલ, મિલકત આ બધું છૂટી જાય છે. એ પૂતગલ છે અને આ પૂતગલ છે, પણ આ વર્ગણા એમાં જીવનો અશુભ ભાવ છે અને એનું પરિણામ આપીને ભોગવા વિને પછી છૂટે. ત્યાં સુધી નહીં છૂટે. ત્યાં સુધી જન્મ મરણ કરવાની છૂટ, દેહ બદલવાની છૂટ, ગતિ બદલવાની છૂટ, યોનિ બદલવાની છૂટ, એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની છૂટ, પણ કારમણ શરીર તો એકમાંથી જતું નથી. તું અશુભ કરતો તને અશુભનું ફળ આપનાર જગતની વ્યવસ્થા છે. તું ચેતન છો એટલે શું તને કોઈનું અહિત કરવાનો તને કોઈ પરવાનો આપ્યો છે? તું કોઈની હત્યા કર, કોઈની હિંસા કર, કોઈની નિંદા કર, કોઈનો તિરસ્કાર કર, કોઈના પ્રત્યે વેર રાખ, કોઈની જુગુપ્સા કર. આ જગતમાં બધા દ્રવ્યો એમ છે સ્વતંત્રપણે જીવવાના છે. તે કંઈ કર્યું છે તો તને સજા કોણ ફટકારે? જગતની સ્વયં વ્યવસ્થા છે કે તું ચેતન છો અને ચેતન થઈને જીવ તો તને સુખ આપશું. તું ચેતન થઈને જો કંઈ પ્રકારના કોઈ ચેતન પ્રત્યે કોઈ પણ પ્રકારનો વિભાવ કર્યો છે તો તને આ પરિભ્રમણમાંથી મુક્તિ નથી. તને તારા અનંત સુખ અને અનંત સમાધિનો અનુભવ નથી, એ તને નહીં મળે. તારો ગુણ છે, તારો ધર્મ છે, સ્વભાવ એ તારો સુખ એ તારો સ્વભાવ છે, પણ તને સુખની અનુભૂતિ નહીં મળે. જ્યાં સુધી તે કરેલા શુભાશુભ ભાવ છે એનું પરિણામ નહીં મળે ત્યાં સુધી ઓલા કર્મો તને છોડવાના નથી. કેવી અદ્ભુત તાત્વિક આ વિચારણા છે, ગૂંથણી છે. આ અન્ય દર્શનમાં, અન્ય ગ્રંથોમાં આ મળતી નથી. આટલી સૂક્ષ્મ સમજણ, સ્પષ્ટ સમજણ, ચોક્કસ સમજણ. આ વાત બરોબર બેસે જો ત્રીજો ભાગ આત્મસિદ્ધિનો, આશંકા નંબર 3. એ જો બરોબર બેસી જાય આપણને કે સંસારની અંદરના ખેલના બે જ પાત્રો છે, જીવ અને કર્મ. જીવ અને કર્મ વચ્ચેનો સંબંધ શું? બંને પદાર્થ એક જડ છે ને એક ચેતન છે. તો સામાન્ય તત્વજ્ઞાન અત્યાર સુધી જે કંઈ આપણે શીખ્યા છીએ કે બંને ભિન્ન છે, બંને પદાર્થ ભિન્ન છે, બંનેનો સ્વભાવ ભિન્ન છે, બંનેના લક્ષણ ભિન્ન છે, બંનેના ગુણ ભિન્ન છે, બંનેની જાત ભિન્ન છે. શું લેવા દેવા? એક લેવા દેવા ઊભા થાય છે કે જેને કારણે પરિભ્રમણ છે, જેને કારણે અનંત દુઃખ છે. એ લેવા દેવા ઊભા થયા કે પૂતગલ પૂતગલ હતું ત્યાં સુધી વાંધો નથી, પણ પૂતગલ જ્યારે કર્મ બન્યું ત્યારે તને છોડવાનું હવે એ ભિન્ન નથી, તારી હારે જ છે. પણ બન્યું કેવી રીતે? તો કે તારા વિના નહીં બને, એ કૃપાળુદેવ સમજાવે છે. અને હજી ઘણી જગ્યાએ આ નિશ્ચય નહીંની એકાંત વાત કરનારા જે કંઈ છે ને એ કોઈ માનતા નથી હો. એક એક નાના આત્મા ન કરી શકે, હજી બેસતો નથી એના કર્મની રચના બેસતી નથી. આ સિદ્ધાંત, આ સાયન્સ, આ વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન છે. જગતના વિજ્ઞાનીઓ પણ થકી જાય છે, એને કાંઈ ખબર પડતી નથી કે આ એક માણસ માણસ સુધી થયો તો પછી પાછો માણસમાંથી તિરેન્ચમાં કેમ જાય. કોયડો છે જગતનો આજના વૈજ્ઞાનિકો માટે કે પુનર્જન્મ માની લીધું, ચાલો તો જેની પ્રગતિ થઈ પ્રગતિ જ થઈ, વિકાસ થયો એ વિકાસ જ થયો. પંચેન્દ્રિય વાળો એકેન્દ્રિયમાં કેવી રીતે જાય? આવી વ્યવસ્થા કોણે કરી? એ નહીં જીવની આ ગતિ કેમ થાય? એ તિરેન્ચમાં કેમ જાય? એની યોની આટલી આટલી પ્રકારની યોનિ, 84 લાખ પ્રકારની, બીજા જન્મમાં એને ગમે તે યોનિ કેમ મળે? વિકેલેન્દ્રિય કેમ થાય? કોણ કરનાર છે આ? અને કોઈના થકી થતું હોય તો એ શક્તિ કોણ છે? એ શક્તિનું સર્જન કોણે કર્યું? કેટલા પ્રશ્નો છે, કેટલા પ્રશ્નો છે. એટલે કહે છે ને, એટલા માટે આઇન્સ્ટાઈન સાચું કહે છે કે અમે તો આ જ્ઞાનના મહાસાગરમાં છબછબિયા કરીએ છીએ. જગતનો મહાન વૈજ્ઞાનિક 21મી સદીનો પણ કહે છે, અમે કશું પાર પામી શક્યા નથી. અરે એણે તો લખ્યું કે અમારી જિંદગી 50% નવા આવા સિદ્ધાંતો શોધવામાં ગઈ, અને બાકીના 50% જે શોધેલા છે એ ખોટા હતા એમ કહેવામાં ગઈ. અટલ, અચલ, અટળ અને શાશ્વત સિદ્ધાંત કર્મનો જૈન દાર્શનિકોએ આપ્યો. નથી જે કહે છે એનું કારણ કે જૈન દર્શન કે છે કે આત્મા સત છે. સત નો મતલબ કે જે અત્યારે છે તે ભૂતકાળમાં હતું અને અત્યારે છે ભવિષ્યમાં હશે. આત્માનો નાશ જ નથી. તો જો આત્માનો નાશ નથી તો આત્માની આખી કહાની જોવી જોઈએ. તત્વજ્ઞાનમાં તમારું આત્માનું વર્તમાન સ્વરૂપ આવે તો અધૂરી વાત છે, આત્માનું કેવળ ભૂતકાળનું સ્વરૂપ આવે તો અધૂરી વાત છે, અને જાણ્યા વિનાનું ભવિષ્યનું સ્વરૂપ આવે તો કલ્પના છે, બીજું કઈ સ્વપ્ન છે. બધા જોયા કરતું તારે કેટલા જોવા, એટલે એ વૈકુંઠમાં જશું, ભગવાનનું વિમાન આવશે અને મને હાથ ઝાલીને બેહાડશે, અને અમે તો સદેહે વૈકુંઠમાં જશું. જા, કોઈ તને રોકતું. આ ધર્માચાર્યોએ આવા આવા એવા સપના દેખાડ્યા છે, એવા સપના દેખાડ્યા છે જીવને. બસ તું હિંડોળે હિંચા કર અને અમને હિંચાવ્યા કર, તારું કલ્યાણ. અને અનંત પરિભ્રમણમાંથી આ જીવ છૂટતો કેવી દયનીય દશા, કમનસીબી કેટલી છે. એટલે જો આત્મા કર્મનો કર્તા છે, જે જૈન દર્શન અથવા તો વિતરાગ દર્શન, અને વિતરાગ દર્શનમાં ઘણા ભેદ ભાંગા છે, એમાં હજી કેટલાય નથી માનતા વિતરાગ દર્શનમાં, પણ આ પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર છે કર્તા નિજ કર્મ, અને બધી જગ્યાએ એ જ માથાકૂટ માંડી છે કે આત્મા કરતા નથી, આત્મા કરતા નથી, આત્મા કરી શકે નહીં, આત્મા કાંઈ ન કરે. આવી બધી એટલી રોજ ભાનગઢ હાલે અને રોજ રોજ સાંભળતો હોય ને એનું પછી માથું ભમી જાય. રોજ એક ને એક વાત સાંભળ્યા કરે, વર્ષો સુધી સાંભળ્યા કરે. કરતા નથી. કર્મ જડ છે. જડ છે, કોણે કીધું? ચેતન છે. તો જડ નો કરતા આત્મા ન હોય, બરોબર છે? એ કીધું છે કે જડ જડ નો કરતા આત્મા ન હોય, જડ ચેતન નો ભિન્ન સ્વભાવ છે. છતાં એક વિજ્ઞાન એવું છે કે જીવ એ પોતે શુદ્ધ ભાવમાં છે, પોતે અશુદ્ધ ભાવ કરે તો એનો હિસાબ કોણ કરે? પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે છે કે તું જગતને રંજાડવાનું શરૂ કર, પીડવાનું શરૂ કર, તારા ભાવની અંદર તે ભૂલ કરી. તારો સ્વભાવ શુદ્ધ ભાવ છે, શુદ્ધ ભાવમાં રહેતો તું શાંતિનો મહાસાગર છે, સમાધિનું હિમાલય છો તું, પણ શુદ્ધ ભાવમાં હો તો શુદ્ધ ભાવ તો નથી. તો નથી ત્યારે શું કરશ? શુભ અને અશુભ, એક પ્રત્યે રાગ, એક પ્રત્યે દ્વેષ. અને કર તો કોના પ્રત્યે કર? અજીવો પ્રત્યે. જીવો ચૈતન્ય છે બધા, આ સિદ્ધના અવતાર છે, આ અનંત ગુણના ધણી છે, આ ચૈતન્ય છે, આત્માઓ છે. એના પ્રત્યે રાગ દ્વેષ કરવાનો તને શું અધિકાર છે? એ પોતાના શાશ્વત સુખના ધણી છે, અને તારે પણ શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે. આ શુભાશુભ ભાવ કર્યા તે, એ શુભાશુભ ભાવ તને એનું પરિણામ આપે એવું તત્વ કયું જગતમાં, એવી સત્તા કઈ, એ સત્તા કેવી રીતે ઉત્પન્ન થઈ, એ સત્તા કસત છે. અને એ સત્તા કર્મ સત્તા પ્રત્યેકની પોતાની સત્તા છે. મારા કર્મો ખપી જાય તો એ કર્મ સત્તા ખલાસ થઈ ગઈ. મને ફટકા મારનાર જે સત્તા હતી, અમલદાર હતો, જેલર હતો, એ જેલર ગયો, મારા કર્મો ગયા તો મને ફટકા મારનાર કોઈ રહ્યો નહીં, કોઈ જુદો ઈશ્વર નથી. કર્મને એક રૂપમાં ઈશ્વર સત્તા હરિસત્તા એવું કૃપાળુ દેવે અનેક પત્રોની અંદર મૂક્યું છે. એટલા માટે કે અન્ય દર્શનમાં હરિ વિશેની ઈશ્વર વિશેની જે માન્યતા છે સર્વશક્તિમાન, એવી જ તારા કર્મની સત્તા છે, એનાથી જરાય ઉતરતી નથી. એ ધારે તો તને સ્વર્ગમાં મોકલી શકે, એ ધારે તો તને નરકમાં મોકલી શકે, એ ધારે તો તારું અનંતનું પરિભ્રમણ કરાવી શકે, એ ધારે તો તને સિદ્ધમાં પહોંચાડી શકે. તારી કર્મસત્તા, ઓલી ઈશ્વર સત્તા નહીં, એ કર્મસત્તાને એટલી બધી પ્રબળ બનાવી છે અને એને અપેક્ષાએ કેટલાયમાં હરિ હરિ શબ્દ મૂક્યો છે. આપણને એમ થાય કે ભૂલ થઈ ગઈ, હરિ જેમ દોરે તેમ દોરાય છે, હરિએ ઈચ્છ્યું હશે તેમ થશે, હરિ ઈચ્છા પ્રમાણે ચાલવું છે, વર્તવું છે, પરેચ્છાએ ચાલવું છે. બીજા દર્શનમાં, અધૂરા દર્શનમાં જે કલ્પના સર્વશક્તિમાન ઈશ્વરની, કાલ્પનિક ઈશ્વરની છે, એ વાત અહીંયા એને કર્મસત્તા સાથે જોડી કે તારો પ્રભુ તારો કર્મ છે, તું ગમે તેટલું કરીશ પણ બાંધેલા કર્મથી છૂટી શકીશ નહીં. એટલે જીવ છો એની અંદર શુદ્ધ ભાવમાં હશો ત્યાં સુધી કર્મ જેવી કોઈ ચીજ નથી, કોઈ નિયંત્રણ કરનાર નથી, કોઈ નિયામક નથી. પણ અશુદ્ધ ભાવમાં ગયો તો કાં તું શુભ કરીશ અને કાં તું અશુભ કરીશ, તો અશુભનું પરિણામ પણ તને મળશે અને શુભનું પણ મળશે. શુભ કરે ફળ ભોગવે દેવા દી ગતિ માય, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન ક્યાંય. આ કર્મ તું બાંધે છે, નો થર્ડ પાવર, નો એક્સ્ટ્રા એજન્સી, કોઈ નથી. આવી કર્મ નામનું તત્વનું સંશોધન જે કર્યું આ વિશ્વમાં, જેમ વૈજ્ઞાનિકોએ પદાર્થમાં એનર્જી શોધી અને આટલા બધા આવિષ્કાર થયા જબરજસ્ત, હવે એક જ પદાર્થમાંથી જેટલું બનાવવું હોય બને, મોબાઈલ, નેટવર્ક, વોટ્સએપ, જે કંઈ મને નામે ન આવડે બધા, પણ એ બધા જુદા જુદા જેટલા એપ્લિકેશન કરવા હોય એ બધા એકમાંથી થાય, કેમ કે એને એનર્જી શોધી લીધી, કે આ વાઇબ્રેશન્સનો આ નિયમ છે, આ ફ્રિકવન્સી એને શોધી લીધી, ક્યાં આપણને ક્યાંય દેખાતી હતી પણ એને શોધી લીધી. એમ આ વૈજ્ઞાનિકોએ, આત્માના વૈજ્ઞાનિકોએ કર્મ નામનું તત્વ શોધી લીધું, કે એક નવી ઉત્પત્તિ થાય છે એક શક્તિની આ જગતમાં, ઈશ્વરની નથી થતી, આ બધા કી છે ઈશ્વરની, એ તો કાલ્પનિક છે, કોઈ ઈશ્વર છે જ નહીં, પરંતુ કર્મ નામની એક શક્તિ છે જબરજસ્ત, અને એ જગતના જીવોનું નિયંત્રણ કરે છે, નિયમન કરે છે, પરિભ્રમણ કરાવે છે, સુખ દુઃખના ફળ આપે છે. જીવને જ્યારે થાય કે ના હવે મારે આમાંથી છૂટવું છે, ત્યારે એને કર્મમાંથી છૂટવાનું છે. જેથી લાગે કે સંસાર આ મને હવે ત્રાસદાયક છે, ત્યારે એને પહેલું કામ શું કરવાનું છે? સંસારને લાકડી મારવાની નથી, પોતાના કર્મ નથી તો સંસાર થઈ શકે એવી સંસારની તાકાત નથી. બેસે છે વાત, જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. આત્મસિદ્ધિનો આ ત્રીજો ભાગ અદભુત છે. અદભુત એટલા માટે છે કે જગતના કેટલાય આધ્યાત્મિક દર્શનો છે, કેટલાય ફિલોસોફર થયા છે, સૌના પ્રત્યે આપણે નમસ્કાર છે, ખૂબ ખૂબ ખેડાણ કર્યું છે, અનેક મહાત્માઓએ જ્ઞાનના ક્ષેત્રે અદભુત કામ કર્યું છે. આ પૈકડા છે એ જ સાચું છે. આ જેણે નથી પકડી શક્યા એને સંસારનું રહસ્ય નથી પકડો, આ વિશ્વનું બ્રહ્માંડનું આ રહસ્ય છે, લોકાલોકનું રહસ્ય છે. અને કીધું ને કે એક જ અડધા ચપા ચરણમાં આપ્યું છે કે જો ચેતન કરતું નથી નથી થતા તો કર્મ કોણ ગ્રહે તો કર્મ એ કરવામાં નહીં ગ્રહણ કરવામાં એક પદાર્થ બીજા પદાર્થનો સ્પર્શ કરતો નથી તો મરી ગયા પછી કર્મ ભેગા કેમ આવ્યા આ બધા નૈવાદીઓ છે ને શુદ્ધ નૈવાળા આત્માને કઈ સ્પર્શતું જ નથી અબદ્ધ અસ્પૃષ્ટ તો કે જે એની પ્રેરણા વિના કર્મ એની સાથે એના પ્રદેશ સાથે કેવી રીતે જોડાય કર્મ રે ક્યાં કર્મ ભયના પછી ક્યાં રે આત્માના કેના આત્માના પોતાના જ હવે એ છૂટે નહીં ત્યાં સુધી કર્મ ક્યાં જાય ભેગા આવે તો કે છે કે આ તમે કહો છો કે નથી તો આ તો અનંત કાળ સુધી ભેગા ક્યાંથી આવ્યા એ છે એ અર્થ નથી પકડાતો કે જડસ હોય ને પ્રેમ ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ આ કર્મને કોણે ગ્રહણ કર્યા છે ફેંકી દે તું પર પદાર્થ છે જળ છે ફેંકી દે અને થઈ જાય મોક્ષ થઈ જાય સિદ્ધ તને કોણે રોક્યો છે તો કોણે પકડ્યા છે કર્મને કોણે ગ્રહણ કર્યા છે કર્મને કેમ તારા જીવ સાથે કર્મ કર્મનો અનુબંધ આટલો લાગેલો છે કર્મ તો જળ છે અને જળ આત્માની લાગી ન શકે એક પદાર્થને કોઈ સ્પર્શ ન કરી શકે એવી બધી વાતો ફિલોસોફીની આયલા કરે છે પણ કૃપાળુદેવ કહે છે કે ચેતનની પ્રેરણા ન હોય તો કર્મ ટકી શકે ખરું કેટલા ભવો થાય મહાવીરને કાષ્ટ સલાકાનો કર્મ ઉદયમાં આવ્યું એ બાંધ્યું તું ક્યારે ત્રિપુષ્ટિ વાસુદેવના ભવમાં બાંધ્યું તું કેટલો કાળ ગયો કેટલો કાળ ગયો ત્યારે ઉદયમાં આવ્યું અને ત્યાર વચ્ચેના કાળમાં કેટલો સંયમ કર્યો કેટલા તપ કર્યા નંદન ઋષિના ભવમાં માસ ખમણ ઉપર એવા કર્યા તો એ કર્મ ગયું નહીં જો કર્મ તમે કહો કે જળ છે તો જળ શું કામ માની હારે રહ્યું આટલા જન્મ પછી જળ ભેગું કેવી રીતે આવે અરે દેહ મરી જાય છે દેહનું પરમાણુ ભેગું નથી આવતું એ જળ છે તો કર્મનું પરમાણુ ભેગું કેમ આવ્યું તારી સાથે આટલા વર્ષ સુધી એટલે એની પ્રેરણા છે કર્મમાં જીવની પ્રેરણા વિના કર્મ થાય જ નહીં એકદમ સૂક્ષ્મ વાતને જો પકડાય કે હું એમ માનું કે કોઈ જોતું નથી તે મનમાં ભાવ કર્યા કે કર્મ બંધાઈ ગયો કૃપાળુદેવ કહે કે કર્મ ભૂલથાપ ખાતું નથી એક કોઈ પણ પદાર્થને જોતા એના વિશેનો જો વિપરીત ભાવ આવી ગયો રાગનો અથવા દ્વેષનો તો એનું પરિણામ તને મળે છૂટકો છે કોઈ અશુભ વિચાર કે શુભ વિચાર થઈ નથી જતો કંઈક ને કંઈક એનું પરિણામ આપીને જ એ નિવૃત્ત થાય છે પણ વ્યવસ્થા એવી આપી છે સાયન્સ બીજું આપ્યું છે જેમ કર્મનું બંધાવવાનું સાયન્સ એ આત્માના ભાવ જાણતા અજાણતા થઈ ગયા મોહથી થયા અજ્ઞાનથી થયા પ્રમાદથી થયા જે થયા તે પણ સાહેબ થયા હતા તો ભૂલથી સ્વિચ દબાઈ ગઈ ઈચ્છા નહોતી તરત જ જાગી ગયો કે નથી કરવી કઈ વાંધો નહીં હવે બીજો ભાવ અત્યંત શુદ્ધ કર એ પ્રાયશ્ચિતનો ભાવ છે એ ક્ષમાપનાનો ભાવ છે એ આલોચનાનો ભાવ છે કરતું આલોચના રોજ કે આજે જીવનમાં જે જે જીવો પ્રત્યે આત્માના 18 પ્રકારના ભાવ પાપસ્થાનક છે એમાંથી આવો કોઈ પણ અશુભ ભાવ મારા થકી કોઈના થકે એવું પાપ થયું હોય સેવ્યું હોય સેવરાવ્યું હોય હું એની આલોચના કરું છું એનું પ્રાયશ્ચિત કરું છું અને એની માફી માગું છું કર ક્ષમાપના કર કૌશક કર આલોચના તો કહે છે કે કર્મ વયું જશે એ કર્મ વયું જશે એ પણ એક પ્રકારની સિદ્ધાંતના બધા પાસા એ કર્મ સિદ્ધાંત સમજીએ એટલે એની અંદર આ બધા પાસા આવે કે કેમ બંધાય છે અને કેમ જાય છે બંધ અને મોક્ષની વ્યવસ્થા સમજાઈ જાય અને બંધની મોક્ષની વ્યવસ્થા કેવળ પોતાના પરિણામ ઉપર જ છે એટલે ત્યાં કોઈ અર્થ અસ્તિત્વ પરમાત્માનું ત્યાં મૂકી દે એ યોગ્ય નથી. ચાલો ગાથા શરૂ કરાવીએ. કોનો વારો છે?
પ્રવચન ક્રમાંક 54, ગાથા 71-74, ત્રીજી શંકા. આત્મા કર્મનો કરતા નથી. ગાથા સાથે લેશું. કરતા જીવન કર્મનો, કર્મ જે કરતા કર, અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર. ટીકા. જીવ કર્મનો કરતા નથી, કર્મના કરતા કર્મ જ છે, અથવા અનાયસે તે થયા કરે છે એમ નહીં, ને જીવ જ તેનો કરતા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ છે, અર્થાત ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. કર્મતંત્ર ન હોય તો તમામ ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો, તત્વજ્ઞાનના શાસ્ત્રો, સાધનાના શાસ્ત્રો અને ધ્યાનના શાસ્ત્રોની કંઈ જ જરૂર નથી. જરૂર તો પડે છે કે જો તમે કર્મતંત્રનો સ્વીકાર કરો તો. જો આત્મા કર્મનો કરતા હોય તો જ કર્મનો સ્વીકાર થાય. શિષ્ય પહેલા જ ગાળ કરે છે કે જીવ કર્મનો કરતા નથી. સાહેબ, જો આત્મા કર્મનો કરતા નથી એ સાચું ઠરી જાય તો બધી સાધનાની જાળમાંથી મુક્ત થઈ જવાય. મંદિરોની જરૂર નહીં, સાધુઓની સ્વાધ્યાયકારોની પણ જરૂર નહીં, આશ્રમોની અને તેની વ્યવસ્થાની જરૂર નહીં. જો કર્મ હોય તો બધા પ્રશ્નો સમી જાય, પરંતુ એમ નથી. માટે શિષ્યની બધી શંકાઓ ગુરુદેવ સાંભળે છે અને જવાબ આપે છે. શિષ્ય પ્રથમ એ વાત કરી કે આ આત્મા કર્મનો કરતા નથી. આ જગતમાં જે કંઈ જુદી જુદી અવસ્થાઓ દેખાય છે, આજે જે ભિન્નતાઓ દેખાય છે, આજે જે સંયોગો દેખાય છે તે જુદા જુદા છે. આ બધું અકારણ હશે? તેની પાછળ કોઈ નિયમ કામ કરતો નહીં હોય? શું આ અકસ્માત હશે? એમને એમ થતું હશે? કોઈ જુદી અવસ્થા કે ગુપ્ત રહસ્ય હશે? શાસ્ત્રો કહે છે, સાચું કહે તો બીજું કશું જ નથી. જે કંઈ છે તે દ્રવ્ય વચ્ચેનો, બે દ્રવ્ય વચ્ચેનો ખેલ છે. તેમાં એક આત્મદ્રવ્ય છે અને બીજું પૂતગલ દ્રવ્ય છે. પૂતગલ દ્રવ્યનો એક વિભાગ તે કર્મતંત્ર છે. આ જગતમાં આપણા કુલ જીવનમાં મુખ્ય અને મૂળ સાધનો શરીર, ઇન્દ્રિયો, ભાષા, મન, શ્વાસોશ્વાસ તથા આયુષ્ય છે, અને તે બધા પૂતગલ દ્રવ્યમાંથી બને છે. તેની સાથે કર્મતંત્ર પણ પૂતગલ દ્રવ્યમાંથી બન્યું છે. કર્મતંત્રના મટીરિયલને શાસ્ત્રીય ભાષામાં કાર્મન વર્ગણા કહેવામાં આવે છે. કાર્મન વર્ગણા એટલે કર્મ તરીકે કામમાં આવે તેવો પરમાણુનો જથ્થો. જેમ ઘઉંનો લોટ પડ્યો હોય તો તેમાંથી રોટલી થાય, ભાખરી થાય, શીરો અને લાપસી પણ થાય. આ ઘઉંનું લોટમાંથી બધું બની શકે. ઘઉંમાંથી જુદી જુદી વેરાયટી થાય છે તેમ પૂતગલ આ જુદી જુદી વેરાયટી થાય છે. તમારી પાસે શું છે? શરીર 1, ઇન્દ્રિયો 2, મન 3, શ્વાસોશ્વાસ 4, આયુષ 5, ભાષા 6, અને 7મી વાત બહુ મહત્વની છે, તે કર્મ. કાર્બન વર્ગણાના પરમાણુમાંથી બનેલા કર્મો છે. આ કર્મ એમને બનતા હોય છે, હોય ક્યાં કર્યા વગર બનતા હોય, સ્વાભાવિક બનતા હોય. કર્મ કરે કોઈ અને વર્ગે કોઈ નહીં. આવું થતું હોય તો મોટી અવ્યવસ્થા થઈ જાય. પરંતુ શિષ્ય આ બધું કંઈ વિચારતો નથી. તેને તો જો આત્મા કર્મનો કરતા નથી એમ નક્કી થઈ જાય તો આ બધી વાતમાંથી છૂટ્યા. ધર્મમાંથી છુટકારો, ધ્યાનમાંથી છુટકારો, સાધનામાંથી અને દર્શનશાસ્ત્રમાંથી છુટકારો. પછી ક્યાંય જવાની જરૂર જ નથી. મંદિર કે ઉપાશ્રે, ગુરુઓ કે સદગુરુ પાસે કશે જવાની જરૂર નથી.
પહેલી વાત શિષ્યને કહેવી છે કે ગુરુદેવ આત્મા છે તે વાત સ્વીકારી, આત્મા નિત્ય છે તે વાત પણ સ્વીકારી અને સંતોષ થયો. પણ અમને એમ થાય છે કે આત્મા કર્મનો કરતા નથી, પરંતુ કર્મ જ કર્મનો કરતા છે, કર્મ જ કર્મને કરે છે, આત્માની વચ્ચે ન લાવો. આના સંબંધમાં આગળ ગાથા આવવાની છે. તેનું પહેલું વાક્ય છે ભાવ કર્મ. નિજ કલ્પના માટે ચેતન રૂપ એ આવશે ત્યારે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ એમ કર્મ ત્રણ પ્રકારના છે તેની ચર્ચા થશે. આજે ધરતી ઉપર જૈન દર્શનમાં કર્મશાસ્ત્ર છે અને તેના ઓછામાં ઓછા 1 કરોડ શ્લોક છે. કર્મ ભૈરવી, લોક પ્રકાશ, ગોમટસાર, સપર્ણાસાર, લબ્ધિસાર, 6 કર્મ ગ્રંથ, આ બધા કર્મ તંત્રના શાસ્ત્રો છે. તમને આ બધી વાતો વાંચવી કઠિન લાગશે. આ જીવને તત્વજ્ઞાન તરફ વલણ ઢલણ ઓછું છે. 1 કરોડ શ્લોકમાં કર્મતંત્રની વ્યવસ્થા સમજાવશે, સમજાવેલ છે. કર્મનો બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વગેરે કર્મ કેવી રીતે બંધાય છે, ક્યારે ઉદયમાં આવે છે, કેવી રીતે ભોગવવા પડે છે, ભોગવતી વખતે શું વ્યવસ્થા થાય છે, કયું દ્રવ્ય, કયું ક્ષેત્ર, કયો કાળ, કયો ભાવ, કયો ભવ, કઈ યોનિ ક્યાં ક્યારે કેવી રીતે કેટલા ટાઈમ માટે સ્થિતિ અને શક્તિ કેટલી, અનુભાગ રસ કેટલો, દળ કેટલું અને સમયે સમયે તેમાં શું થાય છે. હું આ બધું એકી સાથે બોલી ગયો. આ બધી વ્યવસ્થા કર્મ વિષય શાસ્ત્રોમાં વર્ણવી છે.
કર્મનો ઉલ્લેખ કરીએ ત્યારે 3 શબ્દો આવશે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. તેમાંથી આપણે અહીં 1 શબ્દનો ઉપયોગ કરીએ છીએ, દ્રવ્ય કર્મ. જુઓ, પહેલા કર્મ બંધાય, એ કર્મો એના ટાઈમે ફળ આપવા તત્પર થાય છે. જે કર્મ બંધાય છે તે કેવું ફળ આપશે તે પણ કર્મ બંધ વખતે નક્કી થાય છે. કેટલી શક્તિથી આપશે તે પણ નક્કી થાય છે. કેવી રીતે આપશે, તે વખતે સાથે કોણ હશે તે પણ નક્કી થાય છે. તમે બધું ગોઠવીને આવ્યા છો. આજે પતિ મળ્યો, આ પત્ની મળી, પુત્ર મળ્યો, સ્વજનો મળ્યા, મુંબઈ શહેર મળ્યું, ફ્લેટ મળ્યો, આ બધું કેવી રીતે મળ્યું, આમાંનું તમે શું ગોઠવીને આવો છો? તમને ક્યાં ખબર છે કે ભવિષ્યમાં શું થવાનું છે? પછી ખબર પડે છે કે આ તો બધી માયા છે. જન્મ્યા પછી આ વિસ્તાર થયો, પત્ની, પુત્ર, ભાઈ, મારી બહેન, મારું ઘર, મારો ધંધો, આ ધંધાની આવક જાવક, આ મારું શરીર, આ ડાયાબિટીસ. હવે ખબર પડી કે શરીરમાં આ બધું થાય છે. ગોઠવણ તમે નથી કરી, પરંતુ ગોઠવણ આપોઆપ થાય છે. ગોઠવણ એટલી ચોક્કસ છે કે ટ્રેન મોડી પડે, પ્લેન મોડું પડે, પણ કર્મતંત્ર ક્યારેય મોડું પડતું નથી. જે કાળે, જે ક્ષેત્રમાં, જે સ્થિતિમાં, જે રીતથી કામ કરવાનું હોય તે રીતે જ વ્યવસ્થિત કામ થાય છે. આટલી ચોક્કસ વ્યવસ્થા કર્મતંત્રની છે. કર્મ જ્યારે બંધાય છે ત્યારે જ બધી વ્યવસ્થા નક્કી થઈ જાય છે. આપણી પાસે આપણી ફેક્ટરી છે, 24 કલાક ચાલે છે, સમયે સમયે અટક્યા વગર કામ કરે છે. તમે આંખ ઉઘાડીને બંધ કરો તેમાં અસંખ્ય સમય થાય. એક સમયમાં જીવ 7 કે 8 કર્મનો બંધ કરે છે અને આ કાર્ય સમયે સમયે થયા જ કરે છે. આ જીવ સખણો રહેતો નથી. પછી પોપ મૂકે છે કે અરે રે, આ દુઃખ અમારે ભોગવવાના. પતિ સારો મળ્યો તો 5 આંગળીએથી પુણ્ય કર્યા હશે, પત્ની સારી મળી તો ભાગ્ય સારું હશે, પરંતુ જો મનમેળ ન હોય તો ક્યાંથી ભટકાણા? ભટકાણા નથી, પણ નિયમ પ્રમાણે મળ્યું છે. જે કંઈ થાય છે તે નિયમ પ્રમાણે થાય છે. જે કર્મ બંધાય છે તે નિયત ટાઈમે જ ફળ આપે છે, અને જ્યારે ફળ આપે છે તે વખતે ફળ ભોગવતા ન આવડે તો નવા કર્મો પાછા બંધાય છે.
શિષ્યને એમ કેવું છે કે છોડો આત્માની વાત, છોડો, જીવ કર્મનો કરતા છે એ વાત. ખરેખર તો કર્મ જ કરે, કર્મને કરે છે. જો હવાલો કર્મના ખાતે ગયો તો ભોગવશે કોણ? જે કરે તે ભોગવે, આત્મા કરતો નથી. તો કર્મના ફળ આત્મા કેવી રીતે ભોગવશે? કર્મ ભોગવશે. જો આત્મા કર્મનો કરતા છે, આત્માએ કર્મો કર્યા છે એ સ્વીકારીએ તો કર્મથી છૂટવા કર્મ ક્ષય કરો. કર્મક્ષય કેમ કરવો? તો ધ્યાન કરો, મંદિરમાં જાઓ, સ્વાધ્યાય કરો, ઉપાસના અને ભક્તિ કરો. તપ કરો, જપ કરો, વ્રત કરો, અનુષ્ઠાન કરો, પણ જો આત્મા કર્મનો કરતા ન હોય તો આ બધામાંથી છુટકારો થઈ જાય. શિષ્ય આપણા તરફથી વાત કરે છે કે આપણને પણ આવું ગમે છે અને આવું જ જોઈએ છે. તમે જો કરતા ન હો તો કોઈ ભોગવવું ન પડે, કાંઈ ભોગવવું ન પડે, પરંતુ તમે જો કર્મનો કરતા જીવ છે તેમ સ્વીકારો તો થાય. ને એક ભાઈ દાણચોરીનો વેપાર કરતા હતા. 40-50 લાખનો માલ ભરીને તેનું વાહન અરબસ્તાનમાંથી આવતું હતું. રસ્તામાં બધો માલ પકડાયો. નોકરે શેઠને ફોન કર્યો કે કસ્ટમ ખાતાએ માલ પકડ્યો છે, મારે હવે શું કરવું? શેઠે શાંતિથી કહ્યું કે કશું જ કરવાનું નથી, આ માલ અમારું નથી તેમ કહી દે, માલ અમારો છે તેમ કહો તો બધું વળગે, અને માલ અમારો નથી એમ કહી દે તો બધી ઉપાધિ ટળી જાય. આત્મા કર્મનો કરતા છે તેમ કહો તો બધું વળગે, અને આત્મા કર્મનો કરતા નથી તે સ્વીકારો તો આ બધામાંથી છુટકારો થઈ જાય. જો તમારી ઈચ્છા એવી છે કે છુટકારો મેળવવો છે તો સ્વીકારી લો કે કર્મનો કરતા જીવ નથી. પરંતુ વાસ્તવિક શું છે, પરમાર્થ શું છે, સત્ય શું છે, તથ્ય શું છે એ નક્કી કરવું જોઈએ.
બસ પ્રારંભ થાય છે આશંકા નંબર 3 છે, કરતા નિજ કર્મ. કૃપાળુ દેવે આત્માના સ્વરૂપ વિશેના, આત્માની અવસ્થા વિશેના આ 6 પદનો જે આત્માનો પૂર્ણ પરિચય આપ્યો છે, જે સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક છે, આ 6 પદની સર્વાંગતામાં, એની સમ્યક શ્રદ્ધામાં સમ્યક દર્શન રહેલું છે. 3જું પદ અત્યંત મહત્વનું આવીને ઉભું રહે છે, કારણ કે એ એક જ પદ એવું છે કે જેમાં ચેતન અને જડ આ બંનેનો સમન્વય થાય છે. આત્મા કર્મનો કર્તા છે. શિષ્ય પ્રારંભ કરે છે કે કર્તા નથી, જીવ છે, નિત્ય છે, પણ એ કર્મનો કર્તા નથી. જો કર્તા પણ સ્વીકારી લઈએ તો એની બધી જવાબદારી સ્વીકારવી પડે. એટલે કે છે કર્મનો કરતા આત્મા નથી, જીવ નથી. પ્રશ્ન એ છે કે કર્મનો કરતા જીવ નથી તો કોણ છે? ઉદાહરણ સરસ આપ્યું કે માલ પકડાયો છે દાણચોરીનો, મારો છે એમ જો આપણે કરતા પણ મૂકીએ તો જવાબદારી બધી આવશે, એના પરિણામો ભોગવવા પડશે, દંડ હશે, જેલ હશે, જે હશે તે. પરંતુ માલ અમારો નથી કહી દીધો એટલે વાત પૂરી થઈ જાય. અદાલતની અંદર આખી સિસ્ટમ છે વકીલો રાખવાની, એમાં દરેક વકીલ જે બચાવ પક્ષનો હોય એને પહેલું એનું સૂત્ર શું હોય, મેં ગુનો કર્યો નથી તો જ કેસ આગળ ચાલે. કર્યો હોય તો તું સાબિત કરી બતાવ, મેં તો કર્યો નથી. આ એનો પાયો, ફંડામેન્ટલ સિદ્ધાંત. કોઈ પણ અદાલતની અંદર કેસ દાખલ થાય એટલે આરોપીનું પહેલું કામ, પહેલું સ્ટેટમેન્ટ, જો એમ કે મેં કર્યો છે તો સીધી વાત છે, ચુકાદો જ છે સીધો. એટલે અહીંયા પહેલી વાત એ કે મેં ગુનો કર્યો નથી, જીવન કરતા કર્મનો, એમ શિષ્યએ શરૂ કર્યું, હોશિયાર છે. એટલે એને કહ્યું, એટલે અહીંયા કહે છે કે ભાઈ જો ન હોય તો આ બધી વ્યવસ્થા આત્માની સાથે આ ઉપાધિ વળગી ક્યાંથી? આત્માના સ્વરૂપમાં તો છે નહીં કઈ ઉપાધિ, કોઈ સંયોગ, કોઈ સંગ, કોઈ સંબંધ આત્માને તો છે નહીં, એ તો અબંધ છે, અસંગ છે, એને તો કઈ સંબંધ નથી, તો આ આવ્યા ક્યાંથી? સરસ મજાનું ઉદાહરણથી વાત કરી કે તમે આવ્યા, પિતા છે, પુત્ર છે, પત્ની છે, પતિ છે, સ્વજનો છે, પ્રોપર્ટી છે, તો આ બધું કેવી રીતે નક્કી થયું? કોણે નક્કી કર્યું? એની ગોઠવણ થઈ છે, અને ગોઠવણ થયેલી છે એ કોઈ આધાર ઉપર થયેલી છે, અને એ આપોઆપ થઈ છે, અને એટલી બધી ચોક્કસ થઈ છે કે આમાં ક્યાંય આણપાણની પણ ફરક નથી. જેવું કર્યું છે એવું જ મળે છે, જેવું વાવો છો એવું જ લણાય છે, જેવું બીજ છે એવું જ વૃક્ષ થાય છે. તમે લીંબોળી વાવો અને કેરી મળે ફરમાં એ બનતું નથી. સનાતન વિધાતાની આ નિયમ છે, સૃષ્ટિનો નિયમ છે, વિશ્વની એક વ્યવસ્થા છે. તો તને આત્માને કોઈને ગાડી મળીને કોઈને સાયકલ ના વાંધા, કોઈને ઘર મળતું નથી ને કોઈ બંગલામાં રહે છે, આ વ્યવસ્થા કોણે ઊભી કરી? જીવ તો બધા સમાન છે, બધા સરખા છે, બધાની પાસે અનંત ગુણ છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત વૈર્ય છે. આ વિચિત્રતા કેમ? આ વિષમતા કેમ? આ અસમાનતા કેમ? આ બધાનું કારણ શું? તો કર્મ અનંત પ્રકારના છે, એ ચિત્ર વિચિત્રતાથી પ્રગટે છે. એટલે જ આ સંસારનું સ્વરૂપ ચિત્ર વિચિત્ર છે, કારણ કે જગતમાં રહેલા સંસારી જીવોનું સ્વરૂપ એના શુભાશુભ કર્મના ઉદય ઉપર આધારિત છે. બધા પ્રશ્નોની અંદરની એક વાત એને વિચારણા કરવી પડે કે આ વ્યવસ્થા કોઈ ઈશ્વર દત્ત નથી કે કોઈ મનુષ્ય દત્ત નથી. અહીંયા કોઈ રાજા નથી, કોઈ કલેક્ટર નથી. કોઈ વ્યક્તિ, કોઈ સત્તા અન્ય જીવની અહીંયા નથી. આ બધું આપોઆપ ગોઠવાય છે. આ નિસર્ગની વ્યવસ્થા છે, આ વિધાતાનું વિધાન છે, આ કુદરતનો ક્રમ છે, એનો કાયદો છે. અને એ ન ટળે એવો, ન ફરે એવો છે. તો એ વાત મૂકીને કીધું છે કે આ બધું અમને કોઈ ભટકાઈ ગયું એવું કોઈ દી માનવું જ નહીં. કોઈ ભટકાણા નથી, બધા પોતે પસંદગી કરીને જ મેળવેલા છે. જે મળ્યું છે એ પોતે માગ્યું તું એ જ આવ્યું છે. માગવામાં ભૂલ કરી હોય તો નસીબ તારા, હવે ન કરતો. તો બહુ સરસ વાત મૂકી છે. કર્મતંત્ર જૈન દર્શનની જો અજોડ સિદ્ધિ હોય અધ્યાત્મશાસ્ત્રમાં, અધ્યાત્મશાસ્ત્રમાં અને એ જૈન દર્શનમાં છે. એને અધ્યાત્મની આ સિદ્ધિ જૈન દર્શને પૂર્ણ દર્શન છે. એને કર્મતંત્ર આખું સુધું, કર્મતંત્રના ભેદ, કર્મતંત્રની રચના, કર્મતંત્રની ગહનતા, એની ગૂઢતા, એ જ્ઞાન વિના પ્રાપ્ત ન થાય એટલી બધી સૂક્ષ્મ રચના છે આ, એટલી બધી ગૂઢ છે, એટલી બધી ગહન છે કે જ્ઞાનનો તીવ્ર ઉપયોગ હોય તો થાય. તો જૈન આચાર્યોએ, જૈન સાધકોએ, જેણે નિર્ગ્રંથ મુનિ બન્યા છે, એમને કેવી સાધના કરી હશે? અને પછી એમાંથી જેને કર્મતંત્ર નામની એક જબરજસ્ત શક્તિ કે આખા સંસારનું કારણ, હરિભદ્ર સુરેશ્વરજીએ કહ્યું કે ત્રણ તત્વો, જીવ અનાદિ, સંસાર પણ અનાદિ, પણ જીવને સંસાર કેવી રીતે? તો કે કર્મના સંયોગથી જીવને સંસાર. જો કર્મનો સંયોગ નથી તો જીવને સંસાર નથી. તો મુખ્ય વાત આવી સંયોગ, અને એ સંયોગ આવ્યો કર્મનો સંયોગ. પૂદગલ તો છે જ, પૂદગલથી બધી રચનાઓ છે જ, આખું જગત છે અને અનાદિ છે, ચાલ્યા કરશે. પણ તું એની સાથે, એ તને ઉપાધિરૂપ કેવી રીતે થયો? સુખ દુઃખના નિમિત્ત અને કારણરૂપ કેવી રીતે થયો? તો કે એનું એક તંત્ર આ જૈન મનીષીઓએ શોધ્યું, એ છે કર્મતંત્ર. અને કર્મતંત્રમાં આ બેનો સમન્વય કેવી રીતે થયો? આ બેનું જોડાણ કેવી રીતે થયું? આ બેનો એકબીજા સાથે બંધ કેવી રીતે થયો? આ બંધ તત્વ શોધ્યું કે જીવને બંધ છે, સ્વભાવથી જીવ મુક્ત છે, નિશ્ચયથી જીવ નિત્ય મુક્ત છે, એનું લક્ષણ પણ મુક્ત છે, પણ છતાં જીવને કોઈ કારણથી બંધ છે, એનું પરિભ્રમણ છે, એને ગતિ અને યોનિના પરિભ્રમણ, અનંત જન્મ મરણ, આયુષ્ય આ બધું જ છે. અનેક પ્રકારના દેહ અને યોનિ ધારણ કરવી પડે છે અને અનેક પ્રકારના સાંસારિક અને લૌકિક સુખ દુઃખની પરંપરામાંથી એને પસાર થવું પડે છે અને સંસારના સ્વરૂપમાં સાતા થોડી અને અસાતા ઘણેરી, દેખીતી સાતામાં પણ અસાતાનો અંતરદા બળતો હોય છે. આ એની અવસ્થા છે અને એ શાંતિનો સાગર છે, એ સુખનું ધામ છે, એ અનંત સમાધિનું સ્વરૂપ છે. આ વિચિત્રતા કેમ, આવો વિરોધ કેમ, આવા આત્માને આવા કષ્ટદાયક સ્થિતિમાં વર્ષોના વર્ષો નહીં, યુગોના યુગો, જન્મોના જન્મો પસાર કેમ કરવા પડે? આત્માના જો આ લક્ષણ છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, તો એની આ હાલત કેમ, આવો પાંગડો કેમ જીવ, આવો દુઃખી કેમ? એની અંદરનું એક તત્વ શોધી કાઢ્યું, એ તત્વ છે કર્મતંત્ર. અને તત્વ ઉપર જૈન દર્શનમાં 1 કરોડ શ્લોક પ્રમાણ એના શાસ્ત્રો છે, 1 કરોડ શ્લોક પ્રમાણ એના શાસ્ત્રો છે. એ શાસ્ત્રોમાં આપણને કહ્યું છે આ કર્મ ભૈરવી, લોક પ્રકાશ, ગોમઠસાર, ક્ષપણાસાર, લબ્ધિસાર, 6 કર્મગ્રંથ, આ બધા કર્મતંત્રના શાસ્ત્રો છે. અને એ કર્મતંત્રના શાસ્ત્રોને સમજાવવા માટે અનેક બીજા ગીતાર્થ ગુરુ ભગવંતોએ પણ એની ગહનતા, કેમ કે આપણને સીધું આ કર્મતંત્ર આ શાસ્ત્રોને લઈએ છીએ ને તો પણ કમ્મ પૈડી આ બધા આપણને પકડાતા નથી. આપણું જ્ઞાનનું સ્તર ઘણું નીચું છે, ઘણું પાંગડું છે, મલિન છે, વાસનાઓથી તૃષ્ણાઓથી ભરેલું ચિત્ત છે, ચિત્તમાં શુદ્ધિ નથી, એટલે આ સૂક્ષ્મતા પકડાતી જ નથી, સમજાતી નથી, શબ્દોમાં આવતી નથી, અને કોકને આવે તો પણ સાંભળનારને પાસે સ્વીકાર નથી થતો. એવી આ રચના આપણી જીવની છે. એટલે કેટલાય જ્ઞાની પુરુષોએ આવા કર્મ રહસ્ય, કર્મ સિદ્ધાંત, કર્મસાર, કર્મનો મહિમા આવા નાના નાના ગ્રંથો બહાર પાડ્યા છે. જીનેન્દ્ર વર્ણી હોય, બુદ્ધિસાગરજી મહારાજ હોય, અનેક લોકોએ કર્મને સમજાવવા પ્રયત્ન કર્યો છે કે જો ભાઈ તને સંક્ષેપમાં કહીએ છીએ, અને સંક્ષેપમાં કહીએ ત્યારે વિસ્તાર આપણે કરવો પડે, વિચાર આપણે કરવો પડે, અને વિચાર કરી શકે છે જીવ, કેમ કે જ્ઞાન સ્વરૂપી છે એટલે કરી શકે છે. પણ આ વાંધો આપણો એ છે, અવકાશ નથી વિચાર કરવાનો. વિચાર કરી શકે છે, હું આત્માનો વિચાર કરી શકું છું, પણ ટાઈમ ક્યાં? મને આત્મ સાક્ષાત્કાર થાય, હું આત્માનો વિચાર કરી શકું છું, પણ ટાઈમ ક્યાં હતો આત્માનો વિચાર કરવાનો? કોને ટાઈમ નથી? આત્માને. આત્માને ટાઈમ નથી. એટલે પોતે હું, હે ભગવાન, હું બહુ, બસ હું બહુ ભૂલી ગયો એટલે અનાદિકાળથી ભૂલો છું, એ ભૂલવાનું ચાલુ છે અને હજી ભૂલવાનું ચાલુ રહેવાનું છે. બહુ મુશ્કેલી છે. નાની નાની કર્મગ્રંથની વાતો, પુસ્તિકાઓ ઘણી બહાર પડી છે, એને વાંચીને અવકાશ મેળવીને લઈએ, નહીં તો આત્મસિદ્ધિની આ ત્રીજી આશંકાની જે ગાથાઓ છે એની અંદર આ કર્મશાસ્ત્રનો આખો સાર, આખો સિદ્ધાંત એની અંદર વણાઈ ગયો છે, આખો વણાઈ ગયો છે. કૃપાળુ દેવે કંઈ બાકી રાખ્યું નથી કે આવું કર્મતંત્ર પણ એને તમે સમજાવી દીધું છે, એ શિષ્ય, કારણ કે આ સમજીશ તો જ તને પૂર્ણ આત્મસિદ્ધિ થશે. આ પુરુષને આત્મસિદ્ધિ કરાવવી છે, માત્ર આત્માની ઓળખાણ નથી અપાવી, તો તું આત્મા છે કહીને વાત પૂરી થાત. આ આત્માનું શાસ્ત્ર નથી તો પેલા પદથી આત્મસિદ્ધિ સમાપ્ત થાત. માત્ર મોક્ષનું શાસ્ત્ર નથી કે 5મા પદની 3 ગાથામાં બધું આવી ગયું, તે શુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ ગાનારા ઘણા છે અને આત્માને ગાનારાનો પણ ઘણા છે. કોઈ આત્મા ગાયો, કોઈ મોક્ષ ગાયો, પણ આત્મા અને મોક્ષ, આત્મા અને કર્મનો જે સંબંધ છે એ બંધ સ્વરૂપ, અને એ સંબંધ છૂટે એ મોક્ષ સ્વરૂપ, એટલે એનો માર્ગ છે. માર્ગમાં, માર્ગમાં બંધનો માર્ગ છે અને મોક્ષનો માર્ગ છે. મોક્ષ માર્ગમાં 2 માર્ગ અપેક્ષિત છે, કે નિશ્ચયથી તો મોક્ષ છે જ, તો પછી માર્ગની શું જરૂર છે? નિશ્ચયથી મુક્ત છો તો માર્ગની શું જરૂર છે? એટલા માટે કે માર્ગ તારા જીવની અંદર વિભાવ ભાવ 2 પ્રકારે છે, અશુભ અને શુભ, અને બંને પ્રકારે એ વિભાવ એનો બંધનું કારણ બને છે. એ બંધના કારણને તારે સમાપ્ત કરે ત્યારે શુદ્ધ ભાવમાં આવ તો જ મોક્ષ થાય, નહીં તો નથી. માટે શુદ્ધ ભાવની આખી રચના છે એ મોક્ષનો માર્ગ છે, અને અશુભ અશુદ્ધ અર્થે શુભાશુભ, શુભ અને અશુભ બંને એ બંધનો માર્ગ છે. તો મોક્ષ માર્ગ જ્યારે જ્ઞાની કહે છે ત્યારે સર્વાંગતામાં કહે છે, એની સમગ્રતામાં કહે છે, એના બંને પાસા કહે છે, અને બંને પાસામાં શુદ્ધ અને અશુદ્ધ. મોક્ષ એટલે શુદ્ધ ભાવ અને બંધ એટલે અશુદ્ધ ભાવ. અને અશુદ્ધ ભાવમાં પણ બે પ્રકાર કયા છે, શુભ અને અશુભ. જો તું પુણ્ય કરીશ તો શુભ છે, પાપ કરીશ તો અશુભ છે, પણ બંનેનું પરિણામ તો બંધ જ છે. પણ એથી બંનેથી પર તે શુભાશુભ છેદતા એ કરવાનું છે. વાત ક્યાંક ગૂંચવાઈ જાય, ક્યાંક અટપટી છે, ક્યાંક આપણી સમજણમાં ઉતાવળ થઈ જાય તો એકનું બીજામાં શેડભેડ થઈ જાય અને વાત પકડાય નહીં. માટે ખૂબ શાંતિપૂર્વક ધીરજપૂર્વક એક એક ગાથામાં આત્મા અંગેની જે કંઈ શિષ્યની શંકાઓ છે તે અને સદગુરુનું સમાધાન છે તે સમજવા પ્રયત્ન કરીશું વિશેષ અવસરે.
ઓમ. આજે ગુરુવાર અષાઢ 14